શ્રી પ્રવચન સાર ગાથા 211 અને 212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 139.
અથો પૂર્વ સૂત્રોક્ત છેદદ્વયસ્ય પ્રાયશ્ચિત વિધાનમ કથયતિ. હવે પૂર્વ સૂત્રમાં કહેવામાં આવેલા જે બે પ્રકારના દોષ છે, જે કે દોષ તેના પ્રાયશ્ચિતનું વિધાન પ્રાયશ્ચિતની વિધિ કહેવામાં આવે છે. પ્રયત્નપૂર્વક પરમ પ્રયત્નપૂર્વક કરવામાં આવતી જે કાય ચેષ્ટા, એટલે યોગ્ય દશામાં સહેજે જે શરીરની પ્રવૃત્તિ સંયમપૂર્વક હોય છે, એમાં જો કોઈ દોષની ઉત્પત્તિ થાય છે તો યદી ચેત, જો કદાચ દોષની ઉત્પત્તિ થાય તો તે દોષને કેવી રીતે પ્રાયશ્ચિતપૂર્વક અનુસંધાન કરવામાં આવે છે એની વિધિ બતાવી છે, અથવા વિસ્તર તેનો વિસ્તાર. છેદો જાય તે યદી ચેત, જો દોષ થાય તો, દોષ ઉત્પન્ન થાય તો, સ્વસ્થ ભાવ ચ્યુતિ લક્ષણ છેદો ભવતી. છેદની વ્યાખ્યા કરી છે, દોષ સ્વસ્થ ભાવથી ચ્યુત થવું, એટલે યથાયોગ્ય ભાવથી, યથાયોગ્ય દશાથી ફેરફાર થવો, ચ્યુતિ થવી, નીચલા સ્તરમાં આવવું, એને ચ્યુતિ કહે છે, તેને દોષ કહેવામાં આવે છે. અહીંયા કોની વાત છે? કશ્યામ કોણ કે કાય ચેષ્ટાયામ, અહીંયા પહેલી ગાથામાં શરીર સંબંધી સંયમની વાત છે. આપણામાં આવે છે પૂજામાં, ભગવાનની પૂજા કરવી હોય તો સ્નાન કરેલું હોવું જોઈએ, કપડા સ્વચ્છ પહેરેલા હોવા જોઈએ. શરીરનું અસ્નાન પણ ભગવાનની પૂજાના પરિણામ, એ દોષ છે. શરીર શુદ્ધિ ભગવાનની પૂજા તો બહુમાનનો વિષય છે ને, તો બહુમાન કરતી વખતે અપમાન થાય એવું તો કોઈ પ્રકાર નહીં હોવો જોઈએ, તો શરીર શુદ્ધિ આવશ્યક છે. ત્યાં જેને પૂજાનો રાગ આવે એને શરીર શુદ્ધિનો રાગ પણ સાથે આવે છે, એવો નિયમ છે. એટલું બહુમાનમાં એટલી એને જાળવણી હોય છે, એટલે તો ગમે તે કપડાથી આપણે ત્યાં પૂજા કરે છે ને કોઈ ટીકા થાય છે, કપડા રોજિંદા જે પહેરતા હોય તેનાથી, કાલે પહેર્યા હોય પણ આજે પહેર્યા હોય. યાન એટલે પ્રસ્થાન કરવું, યાન સ્થાન, યાન એટલે જવું, ગમન કરવું, યાટુ ગો યાત્રા કહે છે ને. સ્થાન એટલે બેસવું, સ્થિર રહેવું, જવું આવવું, સ્થિર રહેવું, એ વગેરે જે કોઈ પ્રારબ્ધ અનુસાર જે કોઈ ક્રિયા થાય છે તેમાં જે દોષ થાય તો એની વાત છે. તસ્વપૂર્ણો આરોહણ પૂર્યા ક્રિયા, તસ્ય પુનઃ આલોચન પૂર્વિકા ક્રિયા, તમામ ક્રિયા પ્રારબ્ધ સાથે વિચરે ઉદયાધીન વિત લોભ, જો ઉદય જેવો આવે તે અનુસાર વિચરવું છે. અમુક સ્થળે રહેવું છે, રોકાવું છે એવું મનીને નથી. આ સ્થળે શ્રાવકો બધા અનુકૂળ છે, અરે અનુકૂળ છે, મને અનુકૂળ છે એમ નહીં, ધર્મ ની રુચિ વાળા છે માટે એના માટે રોકાઈ જાઓ એમ નહીં. એવું મળીને હતો મને અનુકૂળ છે માટે રોકાઈ જાઉં, મારી સગવડ સાચવે છે એ તો પ્રશ્ન નથી, પરંતુ ધર્મની રુચિ વાળા છે માટે એમના ખાતર ધર્મ સંભળાવવા રોકાઈ જાઓ એમ પણ મુનિ રોકાતા. તેમ ફલાણા સ્થળમાં શ્રાવકો સારા છે માટે ત્યાં જઉં, ત્યાં વિહાર કરીને પહોંચું, એને ધર્મ પમાડું, એવું પણ મુનિને સમાજ પ્રત્યે રાગ હતો. જો સમાજ પ્રત્યે રાગ હોય તો સમાજને છોડીને જંગલમાં શા માટે જાય? મુનિને એ પ્રકાર હતો. જેને કોઈ બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈના પ્રત્યે રાગને લઈને રોકાવું થાય એવો પ્રતિબંધ એને હતો એવા મુનિમાં છે. એટલે ઉદય અનુસાર એની સ્થિતિ આવવાની જવાની વિતરાગ થવાના છે ને, પછી તો અનિચ્છાપૂર્વક વિહાર થશે, પછી વિહાર થશે તદ્દન અનિચ્છાપૂર્વક. અત્યારે થોડો વિકલ્પ આવે એટલા માટે કે એક સ્થળે જ એક સ્થળે રોકાવું તે પણ રાગ છે, તે સ્થળનો રાગ છે. તેથી મુનિ કોઈ સ્થળે અનુકૂળતાની કલ્પના એ રોકાય નહીં કે અહીંયા હવામાન એવું છે આ દેશકાળમાં કે બહુ ઠંડી પડતી નથી, બહુ ગરમી પડતી નથી, બહુ વરસાદ પડતો નથી, તેથી અનુકૂળ રહે, અહીંના હવા પાણી સારા છે, ઠીક કાંઈ નહીં. મનુષ્યકૃત અનુકૂળતા કે કુદરત કૃત અનુકૂળતા બેમાંથી એકય બાજુ મુનિને રાગની દશા હતી. શું કહ્યું કે તસ્ય પુનર આલોચન પૂર્વક આ ક્રિયા જો દોષ થાય તો છેદો જાય તે રીચેત ત્યાંથી છે. જો દોષ થાય તો તે મુનિને આલોચન પૂર્વક આ ક્રિયા એનું આલોચન પૂર્વક એ ક્રિયા એને કરવી જોઈએ. કેમ? આલોચન એટલે સૂક્ષ્મપણે પોતાના દોષનું અવલોકન કરવું. જ્ઞાનમાં જ્યારે દોષનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાનમાં પ્રયોજનભૂત જ્ઞાન એવું પરિણમે છે કે આ દોષ કરવા જેવો નથી, એવો થોડો ખેદ પણ થાય, એને પણ આલોચના કહેવામાં આવે છે. પોતાના દોષનું જ્ઞાન થતાં અથવા દોષ જણાઈ આવતા તે દોષ પ્રત્યે ભૂમિકા અનુસાર ખેદ અવશ્ય થાય ને થાય જ, તો જ એને દોષ પ્રયોજનપૂર્વક જાણ્યો છે એમ કહેવામાં આવે. હા, એ બે એક જ કાળમાં છે, એને દોષ જણાય ત્યારે દોષ સંબંધીનો ખેદ થયા વિના એ સ્વાભાવિક ઉન્નતિના ક્રમમાં પરિણમતા જીવની પરિસ્થિતિ છે, સ્વાભાવિક પરિસ્થિતિ છે. એ કરવું પડે એમ નથી, એમ સહેજે થાય છે, એને તેનું આલોચન અથવા સૂક્ષ્મ અવલોકન કહેવામાં આવે છે. અથવા જેને હું નિર્દોષ નિર્વિકાર જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવું જેને પોતાના સ્વરૂપની જાગૃતિ અથવા સાવધાની છે એને તે કાળમાં તે કાળમાં ઉત્પન્ન થતા દોષોનું જ્ઞાન થઈ આવે છે. કેમ કે નિર્દોષ છે, એક કપડું વધારે સફેદ હોય તો ઓછા સફેદાઈનું જ્ઞાન છે એમ સાથે સાથે કમ્પેરેટિવ થઈ જ જાય છે. એમ નિર્દોષ નિર્વિકાર સ્વભાવની જાગૃતિ, જાગૃતિ એટલે હું એવો છું એવી જે અંતર સાવધાની, એ સાવધાનીના કાળમાં એને વર્તમાન દોષોનું જ્ઞાન થાય, એને સૂક્ષ્મતાથી બારીકાઈથી દોષનું અવલોકન થવું, અવલોકન થયું એમ કહેવામાં આવે છે. એ આલોચનની ક્રિયા છે. એવી ક્રિયા કરવી જોઈએ એટલે એવી ક્રિયા મુનિને સહજ થાય છે, સહજ થાય છે. અને ઉપદેશની ભાષામાં એવું આલોચન કરવું જોઈએ એમ કહેવામાં આવે છે. તદા કાલે તસ્ય તપોધનસ્ય સ્વસ્થ ભાવસ્ય બહિરંગ સહકારી કારણભૂતા પ્રતિક્રમણ લક્ષણા આલોચન પૂર્વિકા પુનઃ ક્રિયાયો પ્રાયશ્ચિતમ પ્રતિકારો ભવતિ નચ અધિકમ. તે કાળે તે તપોધન મુનિને, તપોધન મુનિ એટલે જેનો સ્વસ્થ ભાવ છે એવા તપોધન મુનિને બહિરંગ સહકારી કારણભૂત આવું જે આલોચન થાય છે અથવા પ્રતિક્રમણ થાય છે, દોષથી પાછા વળવું એવું જે થાય છે, તેને સ્વસ્થ થવામાં બહિરંગ સહકારી કારણભૂત છે. નિર્દોષ થવામાં એને બાહ્ય સહકારી કારણ છે. એવી જે પ્રતિક્રમણ લક્ષણ આલોચન પૂર્વિકા છે ક્રિયા, એ આલોચનની ક્રિયા છે, એ પ્રતિક્રમણ જેનું લક્ષણ છે. દોષથી પાછા વળવું એવું જેનું લક્ષણ છે, એવી જે આલોચન પૂર્વકની ક્રિયા છે તેનાથી તે પ્રાયશ્ચિત કરે છે અથવા પ્રતિકાર કરે છે. દોષનું એ પ્રાયશ્ચિત કરે છે, એ આલોચનાને દોષનું પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. એકમાં ત્રણ લીધા, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત અને આલોચના. સૂક્ષ્મપણે દોષનું જેવું તે આલોચન છે, તે દોષથી ત્યાં પાછા વળવાનું બને છે તે પ્રતિક્રમણ છે, અને એવો દોષ ફરીને ન થાય એવો પ્રકાર ભજે છે તેને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. એ પરિણામને જોવાના ત્રણ દ્રષ્ટિકોણ છે. પરિણામ એક છે, એમાં આલોચન, પ્રતિક્રમણ ને પ્રાયશ્ચિત ત્રણેય અર્થ ઘટે છે. બીજું છે ને, બહિરંગ સહકારી કારણભૂતા પ્રતિક્રમણ લક્ષણા આલોચન, પ્રતિક્રમણ લક્ષણ આલોચન, આલોચન પૂર્વિકા પુનઃ ક્રિયા, એ ક્રિયા એવો પ્રાયશ્ચિતમ, એ ક્રિયાથી જ પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. એ પ્રાયશ્ચિત પ્રતિકાર થાય છે, દોષનો પ્રતિકાર થાય છે, વિરોધ થાય છે. ન તો અધિકમ, એનાથી કાંઈ અધિક વિશેષ ત્યાં પ્રકાર હોતો નથી, કેમ કે એને કાય ચેષ્ટાનો વિષય છે. કસ્માતિથી ચેત, કેમ અધિક નથી, કે અભ્યંતરે સ્વસ્થ ભાવ ચલન અભાવાત ઇતિ પ્રથમા ગાતા ગતા. અભ્યંતરમાં સ્વસ્થ ભાવ ચલન, પોતાના સ્વસ્થ પરિણામનો અચલ છે, સ્વસ્થ ભાવ અચલ, સ્વસ્થ ભાવમાં એ અચલ છે, તેથી સ્વસ્થ ભાવ ચલન, ચલન અભાવાત, સ્વસ્થ ભાવથી અચળ છે એટલે ચલનનો અભાવ છે. એવી અહીંયા પ્રથમ ગાથા પૂરી થઈ. આ પહેલી ગાથાની ટીકા કરી સંસ્કૃતમાં, કે અભ્યંતરમાં એટલે અંતરંગમાં સ્વસ્થ ભાવના ચલનપણાનો, ચલિત થવાનો અભાવ હોવાથી તેથી અધિક પ્રયાસ્થિત અથવા આલોચન કરવાનો પ્રકાર ત્યાં હતો, વિધિ હોતી નથી. એ વિષયમાં પ્રથમ ગાથા પૂરી થઈ. બીજી ગાથાની ટીકા કરે છે. છેદ પૌતો સમણો, છેદે પ્રયુક્ત શ્રમણ. હવે ઉપયોગની વાત લખી, ઉપયુક્ત દોષમાં જોડાયેલો જે શ્રમણ, નિર્વિકાર સ્વસંવિતિ ભાવના ચ્યુતિ લક્ષણ છેદે ન યદિ ચેત પ્રયુક્ત સહિત શ્રમણો ભવતી. નિર્વિકાર સ્વસંવેદન ભાવના છે, સ્વરૂપની ભાવના કેવી છે, આત્મભાવના, કે પોતાના નિર્વિકાર સ્વરૂપની ભાવના, હું પરિપૂર્ણ નિર્વિકાર છું એવી ભાવના હોય છે, સ્વરૂપાકાર. એવી જે સ્વસંવેદન પૂર્વક એવો રાગ નહીં, હું નિર્વિકાર શુદ્ધાત્મા છું એવો રાગ નહીં, પણ હું નિર્વિકાર છું એવું પોતાના સ્વરૂપનું સ્વસંવેદન, એને એની ભાવના કહેવામાં, વેદનને જ ભાવના કહેવામાં આવે છે. ઉપયોગ એનાથી ચ્યુતિ લક્ષણ, પેલા રાગ હોય કે શું, હે વિકલ્પ હોય તો એ વિકલ્પ કઈ ભાવના નથી, એ રાગ છે, વિકલ્પ ભાવના નથી. આ એક જગ્યાએ કહ્યું છે, કે જે પહેલા સાધન છે એવો રાગ નહોતો કરતો અને બીજા સંસારના પ્રપંચનો રાગ હતો, ત્યારે એને એમ કહ્યું કે આજે આત્માની ભાવના ભાવે છે, હું શુદ્ધ છું, જ્ઞાયક છું, ચૈતન્ય છું, આનંદ સ્વરૂપ છું, ધ્રુવ છું, ત્રિકાળી છું, ભાવના ભાવે છે, એવું જે સાધન કહેવામાં પહેલા આવ્યું હતું તેને જ પાછળથી બાધક ભાવ કહેવામાં આવે છે. એમ કેવું રીતે રાગ અનુસાર તો નથી, રાગની પ્રધાનતામાં જે જણાય છે કે હું ધ્રુવ છું એવું ધ્રુવ નથી. જ્ઞાનમાં અનુભવાય છે ત્યારે એને એમ લાગે છે કે આ રાગનો ઉત્થાન હતો, એ જૂઠો ભાવ હતો, એ ખરેખર એવો આત્મા નથી. એમ છે, કીધું છે ને નવમા કળશમાં જૂઠા છે, આપણે કીધું તો એક સત્ય છે અને બીજું અસત્ય છે. અને નહીતર તો એને એવા રાગમાં અહમ બુદ્ધિ થયા વિના રહે, કેમ કે જીવ પહેલા તો એથી હીણા ભાવ કરતો હતો, સંસારના પરિણામ વર્તતા હતા, એ સંસારના પરિણામમાંથી હવે સ્વરૂપના વિચારો અને સ્વરૂપના વિકલ્પો શરૂ થયા, તો તે પ્રકારના રાગમાં જે ફરક છે અને થોડી કષાયની મંદતાની શાંતિ છે અને તદનુસાર નિમિત્તપણે જ્ઞાનનો ઉઘાડ પણ હોય છે, પ્રાય હોય છે, કોઈને ન પણ થાય, એમાં એને ભ્રમ થયા વિના કે મને જ્ઞાન પણ થયું અને મને સુખ પણ થયું, એને એમ કહ્યું કે જૂઠા છે ભાઈ, એમાં ક્યાંય તું પકડાઈ જઈશ નહીં. પહેલેથી જો એની કિંમત તને નહીં હોય તો એવા પરિણામ આવવા છતાં તારા વિકાસમાં બાધક તને થશે નહીં, આવશે તો બાધક નહીં થાય. અને જો તને એનો જ મહિમા આવશે કે મને બહુ સારા ભાવ આવે છે તો એ પરિણામ જ તને બાધક થશે, ત્યાં પછી બીજું બાધક કારણ તારે માટે રહેતું નથી, એ જ બાધક પરિણામ છે. આમ તો તત્વની દ્રષ્ટિએ બાધક તત્વ છે, કેમ કે જેટલો રાગ છે તે આખરમાં રાગ છે ને વિતરાગ ભાવ નથી, એટલે એ બાધક પરિણામ જ છે, એ કઈ સાધક પરિણામ છે, ક્યાં તો પરિણામ સાધક હોય અને ક્યાં તો પરિણામ બાધક હોય. ત્રીજી કક્ષાનું પરિણામ વિશ્વમાં ક્યાંય છે નહીં, બે જ કક્ષા છે પરિણામ. ઓળંગી જવાનો ઉપાય તો એ જ ચાલ્યો કે એ પરિણામની કિંમત આંકવી નહીં તો એનું ઉલ્લંઘન થઈ શકશે, નહીંતર જ્યાં પકડાઈ જઈશ. અનાદિનો પર્યાય દ્રષ્ટિ તો છે જ, હવે એના પરિણામમાં જે કોઈ ફેરફાર થયો, અમુક કક્ષાના પરિણામ મટીને અમુક કક્ષાના પરિણામ થવા લાગ્યા, ત્યારે જો એ પરિણામ પર્યાય આશ્રિત બુદ્ધિને જો દ્રઢ કરે કે મને સારા પરિણામ થયા, મેં સારા પરિણામ કર્યા, તો એ પરિણામનું ઉલ્લંઘન કરવાનું એનાથી બની શકશે, એટલે વળી પતન પ્લાસ પરમાં આવશે, એ સ્થિતિ થાય છે. નિર્વિકાર સ્વસંવિતિ ભાવના ચ્યુતિ લક્ષણ છેદે ન, અહીંયા દોષનું લક્ષણ શું બન્યું બહેનું, કે નિર્વિકાર સ્વસંવેદન રૂપ જે સ્વરૂપની ભાવના છે એ આત્મભાવનાથી ચ્યુતિ, ચ્યુતિ એટલે સર્વથા ચ્યુતિ ન થાય પણ નિર્વિકલ્પમાંથી વિકલ્પમાં આવે, ભલે ધારા ચાલતી હોય છઠ્ઠા ગુણ સ્થાનને યોગ્ય તો પણ એને ચ્યુતિ કહેવામાં આવે છે. યદી ચેદ પ્રયુક્ત સહિત શ્રમણો, જો એવા ઉપયોગ સહિત શ્રમણ થાય છે, શ્રમણમ વ્યવહારિણમ જીણમ મદમ્મી, શ્રમણમ વ્યવહારિણમ જીનમતે તદા જીનમતે વ્યવહારજ્ઞ પ્રાયશ્ચિત કુશલમ શ્રમણમ આસેજ્ય નામ આસાધ્ય પ્રાપ્ય. શું કહે છે કે તો તે મુનિ જીનમતમાં એટલે ભગવાન જીનેન્દ્રદેવે જેને વ્યવહારમાં કુશળ કહ્યા છે, વ્યવહારિણમ જીનમતના વ્યવહારજ્ઞ, વ્યવહારના જ્ઞાતા, સારી રીતે જાણવા વાળા, એટલે પરિણામના વિષયમાં જેનું જ્ઞાન ઘણું સૂક્ષ્મતા વાળું છે એને વ્યવહારજ્ઞ કહેવામાં આવે છે. નિશ્ચયના વિષયમાં તો એનું જ્ઞાન સૂક્ષ્મતા વાળું છે જ, તદુપરાંત એક નિશ્ચયનું જ્ઞાન નથી એમ નથી. નિશ્ચયમાં તો સારી રીતે આરૂઢ છે, તદુપરાંત વ્યવહાર પરિણામના પરિણામના દોષો જેને વ્યવહારનો વિષય કહેવામાં આવે છે એમાં પણ જે કુશળ છે, એટલે એ દોષ મટાડવામાં પણ જેની બુદ્ધિ પોતે સમજે ને બીજાને સમજાવી શકે એવા કુશળ આચાર્ય છે. શ્રમણ એટલે મુનિ છે, અસાધ્ય એટલે એને શરણે જાય, એનો આશ્રય કરે, એને પ્રાપ્ત કરે, એનું શરણ પ્રાપ્ત કરે. ન કેવલમ અસાધ્ય, ફક્ત તેની પાસે જાય જ એટલું નહીં, નિષ્પ્રપંચમ નિષ્પ્રપંચ ભાવેન આલોચ્ય દોષ નિવેદનમ કૃત્વા, નિષ્પ્રપંચ ભાવથી એટલે માયા રહિત પરિણામથી કોઈ પણ જાતનો મનમાં કાંઈ પણ રાખ્યા વગર જેવું હોય એવું ચોખ્ખું ઓછું અદકું કરીને નહીં, ઓછું અદકું કરે એને પ્રપંચ ભાવ કહેવામાં આવે છે. માયા કપટ એવા પરિણામ મુનિને હોતા નથી. જ્યારે પોતાના દોષ ટાળવા માટે એમના ગુરુ પાસે જાય, આચાર્ય પાસે જાય, ત્યારે તો એકદમ આશ્રય કરે છે કે આપ અમારાથી વિશેષ ગુણવાન છો, વિશેષ જાણકાર છો, વિશેષ ગુણવાન પણ છો અને વિશેષ જાણવા વાળા પણ છો. આવો દોષ જે અમારો છે પરિણામમાં ઉપયોગમાં જે દોષ થાય છે કે જેને લઈને અમારા અધ્યાત્મ પરિણામમાં અમને બાધા લાગે છે એનો પ્રકાર આવો છે અને એને મટાડવાનો ઉપાય આપ તમે બતાવો એમ માગણી કરે છે. ભણવા થાય એટલે એની દોષ જવાની ભૂમિકા ઉપદેશને યોગ્ય ભૂમિકા, ઉપદેશ ત્યાં પરિણામ પામે, ઉપદેશ સફળ થાય એવી ભૂમિકા એ પરિણામની થઈ જાય છે. કેમ કે ત્યાં આલોચના માટે પ્રાયશ્ચિત માટે ગયા છે એટલે એને દોષ એને ઉપદેશ લાગુ પડે છે. ત્યાં દોષ નિવેદનમ કૃત્વા, દોષનું નિવેદન કરે છે, એમની પાસે જઈ અને સરળ પરિણામે પોતાના દોષની જાહેરાત કરે છે. ઉદિષ્ટમ તેન કાયમ, ઉપદિષ્ટમ તેન કર્તવ્યમ, અને તેઓ જે ઉપદેશ આપે તે તેમને પાળવો જોઈએ. અથવા મુનિ તે કાળે આચાર્ય જે ઉપદેશ આપે તેને અંગીકાર કરે છે. તેન પ્રાયશ્ચિત પરિજ્ઞાન સહિત આચાર્ય નિર્વિકાર સ્વસંવિતિ ભાવના અનુકૂલમ યદ ઉપદિષ્ટમ પ્રાયશ્ચિતમ તત્ કર્તવ્યમ ઇતિ સૂત્ર તાત્પર્યમ. આ સૂત્રનું એટલે ગાથાનું તાત્પર્ય એવું છે કે તેને એટલે તે મુનિ દ્વારા પ્રાયશ્ચિત પરિજ્ઞાન સહિત આચાર્યણ એવા જે પ્રાયશ્ચિતના પરિજ્ઞાનમાં કુશળ છે, સહિત છે, વિશેષ વિશેષજ્ઞ છે એને વિશેષજ્ઞ કહેવામાં આવે છે. પ્રાયશ્ચિત સંબંધીના પરિજ્ઞાનમાં જે વિશેષજ્ઞ છે એવા મુનિ દ્વારા, એવા આચાર્ય દ્વારા નિર્વિકાર સ્વસંવેદન આત્મભાવનાને અનુકૂળ જે ઉપદેશ દેવામાં આવે છે, બીજો ઉપદેશ આપે નહીં આચાર્ય. કેવો ઉપદેશ આપે છે કે નિર્વિકાર સ્વસંવિતિ ભાવના અનુકૂલમ યદ ઉપદિષ્ટમ, જે ઉપદેશ કરવામાં આવે છે અથવા પ્રાયશ્ચિત બેવડાવવામાં આવે છે તે મુનિએ પાળવું જોઈએ, તે કર્તવ્ય છે એમનું. એવું આ સૂત્રનું તાત્પર્ય છે. આ જે સૂત્ર કહ્યું તે બીજું સૂત્ર કહ્યું 212 એનું એવું તાત્પર્ય છે. આ ચરણાનુયોગ સૂચક ચુલિકાના અધિકારમાં મુનિના વ્યવહાર નિશ્ચયના આચરણના વિષયમાં આ વિશિષ્ટ ખુલાસો છે. કેવો પ્રકાર ભજે છે એના પરિણામમાં, બાહ્ય સંયમમાં અંતરંગ ઉપયોગમાં દોષનું અનુસંધાન થાય એવી સહજ પ્રક્રિયા મુનિને વ્યવહારે પણ હોય છે એ વાત નથી. એને સ્વસંવેદનની ભાવનામાં અનુકૂળ થાય એવી રીતે એને ઉપદેશ આપે. જો તમારે આમ વિશેષ સ્થિર થવા માટે આત્માને આ રીતે ભાવવો, આત્માને આમ ભાવવો, આત્માને આમ ભાવવો એ વગેરે અનેક પ્રકારે. બસો ને તેર ગાથા, 212 પૂરી થયું. નીચે છે મથાળું. હવે શ્રામણ્યના છેદના આયતનો હોવાથી પરદ્રવ્ય પ્રતિબંધો નિષેધવા યોગ્ય છે એમ ઉપદેશ છે કે પરદ્રવ્ય સાથેનો જે રાગ છે, એટલે પરદ્રવ્ય પરદ્રવ્યના સ્થાનમાં છે, આત્મા આત્માના સ્થાનમાં છે, તેમ છતાં રાગ દ્વારા પરદ્રવ્ય સાથે સંબંધ કરવામાં આવે છે. બાકી તો બે દ્રવ્ય વચ્ચે કોઈ સંબંધ છે જ નહીં. દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી દરેક દ્રવ્ય જીવ અને અજીવ, જડ અને ચેતન પોતપોતામાં રહેલા છે, પણ જીવ રાગ દ્વારા સંબંધ કરે છે અથવા સંબંધ પામે છે કે આ શરીર મારું, શરીર શરીરમાં છે, આત્મા આત્મામાં છે, આ શરીર મારું, આ શરીરનું પાલન, આ શરીર મારું એટલે હું જ શરીર રૂપે, પછી મારે તો મારું પાલન પોષણ કરવું જ જોઈએ, એ કાંઈ વાદ વિવાદનો પ્રશ્ન હોઈ શકે નહીં. એમાં પછી વાદ વિવાદ શું એવું છે? અને પાલન પોષણ કરવા માટે શું શું ધમાલ કરવી પડે એ બધું પછી કાંઈ કહેવાનો વિષય રહેતો, બધું ત્યાંથી ચાલે છે. એ જ દેહાત્મ બુદ્ધિ થાય છે જીવને, દેહમાં આત્મબુદ્ધિ થાય છે, પછી દોષોની પરંપરા એમાંથી સર્જાય છે. હાજી અમારા ગુરુદેવ, હા ગુરુદેવ કહે છે કે હું કોઈ નો, તું શું કરવા અમારી પાછળ લાગ્યો છું ભાઈ? હું કોઈ નો નથી, હું તો જે છું તે છું ભાઈ. ગણ સમ્યક દર્શન પામો, સમ્યક દર્શન પામો. કોઈ ક્યાંના, કોઈ ક્યાંના, કોઈ ક્યાંના, કોઈના ઘરે બોલાવા ગયા નથી. હવે જે કોઈ આવ્યા એને એમ કહ્યું કે તમે આવ્યા તો ઠીક છે, હવે પણ કોઈ રીતે પણ તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરો. હવે એ માનવું નહીં. બીજું કઈ કેતો તો દોડા દોડી કરે, દવા લાવવી હોય તો દોડે દોડે, કે આહારદાનમાં પડા પડી કરે. બીજું કઈ દેવું હોય તો આ કે તો પણ રોજ ઉઠીને કે તો પણ ધ્યાન દે. અને મારા ગુરુદેવ ક્યાંથી પણ થયા, સારા ગુરુદેવ એમ છે. બીજાને પૂછવું એના કરતા પોતાને પૂછો કે આ ન કરવું ને આ કરવું એમ ઠીક છે? આ કરવું ઓલું એના કાળમાં આવે તો આવે, એના કાળમાં ભાવ થવો હોય તો થાય, કરવું આ એમાં કાલ લબ્ધિ આવશે, બીજામાં નહીં આવે કાલ લબ્ધિ. મારે ન્યાયની વાત છે, નહીં કાંઈ આપણે મહેનત કરવી. ક્રમબદ્ધ તો જ્ઞાયકને આશ્રય ક્રમબદ્ધ રહે છે, પર્યાયને આશ્રય ક્રમબદ્ધ રહેતો નથી. પર્યાયના સામે, પર્યાયના લક્ષ્ય ક્યાંય ક્રમબદ્ધ સિદ્ધ થતું નથી કે રહેતું નથી, થતું નથી. જ્ઞાયક સ્વભાવી છું એમ જ્યાં જ્ઞાયકની અપેક્ષા કરે અને પરિણામની ઉપેક્ષા કરે એ પરિણામની ઉપેક્ષા તે ક્રમબદ્ધ થાય. ક્રમબદ્ધ એટલે શું કે ઉપેક્ષા કરવી છે, એના ક્રમમાં જે થવાનું હશે તે થશે. કેમ કે મારું લક્ષ્ય અને મારી અપેક્ષા એ મારા સ્વરૂપની છે અને મારા પર્યાયની મને અપેક્ષા નથી, એમ ક્રમ. નહીં, જેને ત્રિકાળી પોતાના સ્વરૂપનો આશ્રય થાય છે એને વર્તમાન પરિણામની ઉપેક્ષા થાય છે. તો ઉપેક્ષા થાય છે ત્યારે પરિણામ સંબંધીનું એનું જ્ઞાન કેવું છે કે પરિણામ સંબંધીમાં એવું જ્ઞાન વર્તે છે કે જે કાળે જે ક્રમે જે પરિણામ થવાના તે થવાના. હું જ્ઞાયક સામે જોવા માટે તૈયાર છું, પરિણામ સામે જોવા માટે તૈયાર નથી. એમ ઉપેક્ષા થઈ જાય છે ત્યારે એનું નામ ક્રમબદ્ધ આપવામાં આવે છે. શું કહ્યું કે હવે શ્રામણ્યના છેદના આયતનો હોવાથી એટલે સાધુપણાના દોષના સ્થાન હોવાથી, આયતન એટલે સ્થાન, પરગ્રહ પ્રતિબંધ એટલે પરગ્રહમાં રાગ કરવો તે નિષેધવા યોગ્ય છે. પરગ્રહ દોષનું સ્થાન હોવાથી, દોષનું સ્થાન એટલે દોષનું નિમિત્ત, તેના પ્રત્યે કોઈ પણ પરદ્રવ્ય પ્રત્યે મુનિને રાગ કરવા યોગ્ય નથી, એમ રાગનો નિષેધ છે. અહીંયા વિતરાગ માર્ગમાં રાગનો નિષેધ હોય આદર હોય શકે નહીં. આ સીધી વાત છે, સિદ્ધાંતિક વાત છે. એમ આ 213મી ગાથામાં ઉપદેશ છે. અધિવાસે વિવાસે છેદ વિહણો ભવિય સામાન્ય સમણો વિહરદુ નિચમ પરિહરમાણો બંધાણી અધિવાસમાં વસતા, અધિવાસમાં એટલે આત્મવાસમાં અથવા ગુરુઓના સહવાસમાં, આ નિશ્ચિત વ્યવહાર બંને છે, બેને અધિવાસ કહેવાય છે. પોતાના સ્વરૂપમાં વસવું એને પણ અધિવાસ કહેવાય છે. અને ગુરુઓની સમીપ, આચાર્યોની સમીપ, વિશેષ ગુણવાન એવા જે આચાર્યો છે એની સમીપ, એના સહવાસમાં, એના સાનિધ્યમાં વસવું તેને પણ અધિવાસ કહેવામાં આવે છે. કે વિવાસમાં, વિવાસ એટલે વિયોગ, ગુરુથી ભિન્ન વાસમાં વસતા, એકલા ગુરુઓનો સંગ ન હોય ગમે તે પ્રસંગ હોય, એમ કે છે. ભલે જીવ ગુરુની સાનિધ્યમાં હો કે ભલે જીવ ગુરુની સાનિધ્યમાં સાધુ ન હો, બંને પ્રકાર હો, પરદ્રવ્યને વિશે પ્રતિબંધો પરિહરતો થકો, શ્રામણ્યને વિશે છેદહીન થઈને શ્રમણ વિરો, શ્રમણનો સાધુઓનો વિહાર તો એવો હોવો ઘટે છે કે કોઈ પણ પરદ્રવ્યને વિશે પ્રતિબંધ, રાગનો સંબંધ, રાગ સહિતનો સંબંધ, એનો ત્યાગ, પરિહરવું એટલે એનો ત્યાગ કરતો થકો, સાધુપણાને વિશે સાધુની ભૂમિકામાં દોષવિહીન થઈને, દોષ રહિત થઈને તે વિહાર કરો. દોષ સહિત કોઈ સાધુએ વિહાર કર્તવ્ય છે નહીં, જેટલું કોઈ વિચરવું છે એ નિર્દોષપણે આવું ઘટે છે. પછી ભલે વિશેષજ્ઞ અને વિશેષ ગુણવાન એવા ગુરુના સંગમાં હો કે એકલ વિહારી હો, ગુરુનો સંગ ન હો તો પણ કોઈ પણ પરદ્રવ્યને વિશે એને પ્રતિબંધ કરવા જેવો, રાગ કરવા જેવો, એ સિદ્ધાંત છે. ટીકા ખરેખર બધાય પરદ્રવ્ય પ્રતિબંધો ઉપયોગના ઉપરંજક હોવાથી નિરુપરાગ ઉપયોગરૂપ સામાન્યના છેદના આયતનો છે. જેટલા કોઈ પરદ્રવ્ય સાથેનો રાગાદિપૂર્વકનો સંબંધ કરવો, જ્ઞાનમાં અગ્નિ થાય તે જ્ઞાન એક સંબંધ ને નથી લેવો, રાગપૂર્વક જે પરદ્રવ્યની સાથે સંબંધ થવો એને પરદ્રવ્ય પ્રતિબંધ કહેવામાં આવે છે. પ્રતિબંધ એટલા માટે કહેવામાં આવે છે કે બંધ એટલે બંધાવવું, અટકવું, રોકાવવું. પ્રતિબંધ એટલે સારી રીતે રાગપૂર્વક અટકવું, રોકાવવું. પરદ્રવ્યના નિમિત્તે ઉપયોગનું પરદ્રવ્યના આશરે રાગપૂર્વક રોકાઈ જવું એને પ્રતિબંધ કહેવામાં આવે છે. એવું જે તમામ પ્રકારનો પરદ્રવ્ય સંબંધ પ્રતિબંધક છે કે ઉપયોગનો ઉપરંજક હોવાથી, ઉપરંજક એટલે મલિન કરનાર હોવાથી, એ ઉપયોગમાં વિકાર કરનાર હોવાથી નિરુપરાગ ઉપયોગરૂપ સામાન્ય સાધુપણું કેવું છે કે નિરુપરાગ ઉપયોગરૂપ છે. એમ ન કહ્યું કે બાહ્ય ત્યાગરૂપ જે નગ્ન દશા વગેરે છે તે સામાન્ય છે. સામાન્યની આ પરિભાષા કરી છું. નિરુપરાગ ઉપયોગરૂપસ્ય સામાન્યસ્ય, જેનો નિર્વિકાર નિરુપરાગ રાગ રહિત મલિનતા રહિત વિકાર વિનાનો જે ઉપયોગ છે, જેનો એવો શુદ્ધો ઉપયોગ જેનો છે એને સામાન્ય કહેવામાં, સાધુપણું એને કહેવામાં આવે છે. એવા સામાન્યના છેદના આયતનો છે, એટલે કે એવો પરદ્રવ્ય સાથેનો રાગ છે તે સાધુપણાને દોષનું સ્થાન છે. સાધુપણામાં એવો કોઈ પરદ્રવ્ય પ્રત્યે રાગ એને ઘટતો નથી, યોગ્ય નથી. તેમના અભાવથી અછિન્ન સામાન્ય હોય છે. એવા છેદના દોષના અભાવથી જ અછિન્ન એટલે તૂટક નહીં, છેદ નહીં, અતૂટક એવું સાધુપણું હોય છે. જે સાધુપણામાં કાંઈ ખામી આવે, ક્ષતિ ન હોય, એને ક્ષતિ વિનાનું તેને અછિન્ન કહેવામાં આવે છે. જેમાં ક્ષતિ નથી કોઈ, એવું નિર્દોષ સાધુપણું હોય છે. જો સાધુપણામાં દોષ થયા કરે તો એ સાધુપણું અતૂટકપણે ક્ષતિ વિનાનું રહેતું નથી. અનેક પ્રકારના રાગ છે એની ક્ષતિ છે સાધુપણા માટે. આત્મામાં જ આત્માને સદા અધિકૃત કરીને, એટલે આત્મામાં આત્માને સ્થાપીને, આત્માની અંદર આત્માને સ્થિર કરીને, વસતા સ્થિર થતા નિર્દોષ થઈને શ્રમણ વિહાર કરો. એટલે એમ અહીંયા ટીકાકાર આચાર્ય ભાવના ભાવે છે કે જે કોઈ મુનિઓ છે જગતમાં તે તમામ મુનિ પોતાના સ્વરૂપમાં લીન થઈને વિચરો. સ્વરૂપમાંની લીનતામાં કાંઈ પણ ક્ષતિ આવે એ રીતે વિચરો નહીં એમ કહેવું છે. અથવા પરદ્રવ્ય સાથેનો સંબંધ રાગાદિપૂર્વક સંબંધ કરવો, તે જો અર્થ કર્યો છે. 392 પાનામાં ફૂટનોટ માર્ક કર્યો છે. પરદ્રવ્ય પ્રતિબંધ, પરદ્રવ્યોમાં રાગપૂર્વક, રાગાદી એટલે રાગ દ્વેષ મોહ બધા તે પૂર્વક સંબંધ કરવો, પોતે સંબંધ કરે અને પોતાને દોષ ન થાય એમ બને. અથવા પરદ્રવ્યોમાં બંધાવવું, રોકાવવું, લીન થવું તે પરદ્રવ્યોમાં ઉપયોગની રૂકાવટ એને પરદ્રવ્ય પ્રતિબંધ કહેવામાં આવે. કોઈ પણ અણુ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે છે, જરા પણ રાગ કરવા જેવો છે એ વિતરાગ માર્ગ ને અનુકૂળ નથી. એ માર્ગ વિતરાગ નો નહીં, રાગ કરવા જેવો છે એ સિદ્ધાંત વિતરાગ માર્ગ નો નથી. પોતાના રાગ ને લઈને પોતે પરદ્રવ્ય વચ્ચે એક આઈફન કર્યો છે. આઈફન છે એટલે શું કે પરદ્રવ્યોમાં અહીંયા વિભક્તિ નો લખવી હોય, કોઈ વખત છઠ્ઠી વિભક્તિ હોય તો નો ની નું ના આવે, છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે, અથવા સાતમીનો માં આવે તો એવો જ્યારે એ વિભક્તિનો પ્રત્યય ન લખવો હોય ત્યારે હાઇફન કરવાનો ભાષામાં રિવાજ છે, વ્યાકરણની પદ્ધતિ છે, ભાષાની પદ્ધતિ છે. એ સમજે, જેને ભાષાનો ખ્યાલ હોય એ સમજે કે પરદ્રવ્યમાં પ્રતિબંધ થવો એમ અહીંયા વાત છે. પરદ્રવ્ય પ્રતિબંધની વાત નથી, વચ્ચે જે લીટો છે ટૂંકો લીટો કર્યો છે એ વિભક્તિનો લીટો છે. ભણ્યા હોય ને ખબર હોય, વ્યાકરણ ભણ્યા હોય ને બધી ખબર હોય છે ને. ઉપર મથાળામાં વચ્ચે લીટો છે, નીચે ફૂટનોટમાં વચ્ચે લીટો છે, પછી ટીકાની અંદર પણ વચ્ચે લીટો છે. જો અને 200 ને શું છે, સ્વદ્રવ્ય માં જ એમાં તો વિભક્તિ લગાડી છે, એટલે ત્યાં કરવાનો સવાલ નથી. આ તો વિભક્તિ ન લગાડી હોય તો એટલો સવાલ, એટલે અનર્થ થવાનો સવાલ નથી. એમાં સ્પષ્ટ છે, માટે આત્મા માં જ આત્માને સદા અધિકૃત કરીને આત્માની અંદર આત્માને સ્થાપીને વસતા, અથવા ગુરુ પણ ગુરુઓને અધિકૃત કરીને એટલે ગુરુઓના સહવાસમાં વસતા. ગુરુના સહવાસમાં ક્યારે વસે છે કે ગુરુ પ્રત્યે ગુરુપણાનું ભાન હોય છે, ત્યારે કે આ મારા ગુરુ છે, સત્સમાગમને યોગ્ય છે, તેમનો ઉપદેશ અમને સ્વરૂપસ્થ થવામાં નિમિત્ત થાય છે. સ્વરૂપ સ્વરૂપ નિર્વિકાર સ્વસંવેદનની ભાવનાને અનુકૂળ છે એવો જે ઉપદેશ, એવો ઉપદેશ જેના દ્વારા અમને પ્રાપ્ત થાય છે તે અમારા ગુરુ છે. એમના સમાગમમાં અને સહવાસમાં વસતા કે પછી ગુરુઓથી વિશિષ્ટ ભિન્ન વાસમાં વસતા, મુનિ ગુરુઓથી પણ જુદા પડીને એકલા પોતાના સ્વરૂપમાં લીન થવા અર્થે એકલવિહારી થાય, ત્યારે સદાય પરદ્રવ્ય પ્રતિબંધોને નિષેધતો થકો, પરદ્રવ્ય સંબંધીના રાગનો નિષેધ કરતો થકો, તેનો ત્યાગ કરતો થકો, તેનો અભાવ કરતો થકો, સામાન્યમાં છેદ વિહીન થઈને શ્રમણ વર્તો, પોતાના સાધુપણામાં એટલે આત્માના આત્માને સાધવાના ઉપયોગમાં પરિણમનમાં નિર્દોષ થઈને શ્રમણ વર્તો, એમાં કોઈ દોષ થાય એવું થવું જોઈએ નહીં. એ રીતે આ ગાથામાં પરદ્રવ્ય સંબંધીના પરદ્રવ્યમાં રાગ કરવાનો મુનિને નિષેધ કરવામાં આવ્યો છે. કોઈ પણ પરદ્રવ્ય પ્રત્યે મુનિને રાગ કરવા જેવો નથી. માંસ ખમણના ઉપવાસ હોય અને પારણામાં ભાવતું ભોજન હોય, ઠીક, મિષ્ટાન હોય, મિષ્ટાન કહે છે તેને, મિષ્ટાન એનો સંધિ મિષ્ટાન, અથવા સુંદર ફ્રૂટ આ ફળોના મધુર રસો હોય, મધુર રસ મીઠા રસ કાઢેલા હોય, મુનિને વરાવો તો મુનિને ચિત્તની પ્રસન્નતા થાય. શ્રીમદજી ગાયું છે ને, સરસ અન્ન નહીં મનને પ્રસન્ન ભાવ્યો, લાગણી અંદરની પકડી છે કે સામાન્ય રીતે સરસ એટલે ભાવતું ભોજન હોય તો ચિત્ત પ્રસન્નતા કરવી પડતી નથી, જીવને સહેજે થઈ જાય છે. એક તો ભૂખ લાગી છે ને એમાં બરાબર ભાવતું બોલે મુનિ ને જરા પણ રાગ કરવા જેવો નથી, કેમ કે એ સ્વરૂપ રસથી નિર્વિકાર આત્મરસથી પ્રતિકૂળ ભાવ છે. પરદ્રવ્ય સંબંધી નો જરા પણ રસ વધે એ નિર્વિકાર આત્મરસ ને અનુકૂળ નથી, એ પ્રતિબંધ નું કારણ છે, રોકાવાનું કારણ છે. તેથી તેવા દોષહીન થઈને સ્મરણ શ્રવણ પ્રવર્તો વર્તો એટલે પ્રવર્તો, એવા દોષ વગર, ઉપયોગનો દોષ ન આવે એવા દોષ વગર મુનિ પ્રવર્તો. ગમે તેવું હોય પણ શું ખાધું છે એનું ભાન પણ પૂરું રહે નહીં, ઉપયોગ ન હોય એ બાજુનો. એટલો આ સારું છે કે આ ખરાબ છે એ પ્રશ્ન તો છે નહીં, પણ શું ખાધું ને શું ન ખાધું એનો ખ્યાલ રહે નહીં. વળી આહાર કાળે પેટ ભરાણું કે ન ભરાણું એનો પણ ખ્યાલ રહે નહીં. થોડો આહાર કરે ત્યાં એની આહારની વૃત્તિ ઉડી જાય, ખલાસ થાય, આહારની વૃત્તિ એની ખલાસ થઈ જાય મુનિની. આહાર કરવો છે રાગ ઉપયોગ ખલાસ થઈ જાય, એવી જ એની પૂર્વકર્મને ઉદયાધીન વિતરવું જેનું છે એ ઉદય પૂરો થઈ જાય છે. નિરસ ઉદય આવે છે ને, કર્મનો ઉદય આવે છે પણ નિરસ આવે છે, ખલાસ થઈ જાય છે. ઉદય પૂરો થાય ખલાસ થઈ જાય છે, વૃત્તિ પણ એની ખલાસ થઈ જાય. એમ પરદ્રવ્યમાં પ્રતિબંધોને નિષેધતો એટલે પરદ્રવ્યમાં પ્રતિબંધોને ત્યાગતો, આ તો ચારિત્રનો અધિકાર છે ને. ચારિત્ર એટલે સ્વરૂપની સ્થિરતા અને સ્વરૂપની એકાગ્રતા. એ સ્વરૂપની એકાગ્રતા એને જ નિશ્ચયથી સ્વરૂપની આત્મભાવના કહેવામાં આવે છે, એટલે ખરેખર આ ભાવનાનો અધિકાર છે. આમ જોઈએ તો નિયમસાર જેમ આખો ભાવનાનો ગ્રંથ છે એમ પ્રવચનસારમાં ચરણાનુયોગનો અધિકાર એ આત્મભાવનાનો અધિકાર છે. માણસ એમ ઉપર છેલ્લે વિચારે કે અત્યારે તો આપણે કઈ મુનિ પણ છે નહીં, આપણે તો હજી રહ્યા ગ્રસ્થ, તો આ કઈ આપણે કામની વાત નથી, આ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળાની વાત છે. ઠીક છે, કરો પૂરું, આપણે વાંચી લ્યો એમ નથી. મુનિને આત્મભાવના આવી હોય છે એમ એ દ્વારા પોતાને તે પ્રકારની ભાવના ભાવવાનું એક નિમિત્ત છે, આત્મભાવનાનું એ વિશેષ નિમિત્ત છે. તેથી ભાવનાનો વિષય પણ સારી રીતે શાસ્ત્રમાં નિરૂપિત કરવામાં આવે છે. બસો ને તીર ગાથા પૂરી થઈ. એકને પરિણમન છે ને બીજાને પરિણમન નથી, એકને પરિણમન છે બીજાને રાગ છે. એકને પરિણમન છે એટલે જેવી ભાવના છે એવું પરિણમન છે, અને બીજાને ભાવના સંબંધિત રાગ છે, એમ ફેર છે ને. રાગ છે તે કાંઈ વાસ્તવિક પરિણમન નથી, જ્ઞાનાનંદનું એ પરિણમન નથી, એ સ્વરૂપાકાર આત્મભાવનાનું પરિણમન નથી, ફેર છે બેન. અને એનો તફાવત બરાબર જાણવો જોઈએ, નહીતર એને એમાં છેતરામણ થાય, એ ધોખો ખાઈ જાય કે મને પણ બરાબર આત્માની ભાવના થઈ રહી છે, બરાબર આત્મભાવના જ ભાવું છું, આત્મભાવના જ કરું છું, અને આમ કરતાં કરતાં મારું કલ્યાણ થશે એવું એને જાણે અજાણે અભિપ્રાયમાં મિથ્યાત્મની દ્રઢતા થયા વિના રે નહીં, મિથ્યા દ્રઢ થાય છે ત્યાં, એવી પરિસ્થિતિ છે. માને કે હું આત્માની ભાવના ભાવું છું અને પર્યાય આશ્રિત પર્યાયની દ્રઢતા કરીને મિથ્યાત્મની દ્રઢતા ત્યાં કરે. આવી વાત છે. બીજા દેવ દેવાને દેવલાને માને એમાં તો મિથ્યાત્મ ગ્રહિત થયો, અને વિતરાગ દેવને માનતા પણ સંસારના સંયોગોની પુણ્યની અનુકૂળતા, આ સારા ભાવ થાય છે, પુણ્ય તો સારું બંધાય, એ પણ ગ્રહિત મિથ્યાત્મ છે. આ તો એમ કે છે કે તારા સ્વરૂપ નો અને ભાવનાનો રાગ, એ રાગમાં અહમ બુદ્ધિ, એ મિથ્યા છે. એ મિથ્યા જાડું થશે તને ખબર પડશે. એને ફેર તારવો જોઈએ. સૂક્ષ્મ મિથ્યા તો એનું એવું છે કે પોતાના સ્વરૂપ ને પ્રાપ્તિના પ્રયત્નમાં વર્તે, છતાં પણ એ પ્રયત્ન ની અંદર અધુરાશ કટાશ રહે અથવા થોડો વિપર્યાસ રહે, અને અનુભવ સુધી પહોંચી વળે નહીં, ત્યારે એની બુદ્ધિમાં પણ એ બુદ્ધિપૂર્વકનો એવો રાગ ન હોય સ્થૂળ, તો એને સૂક્ષ્મ મિથ્યાત કહેવામાં આવે. એક જ બુદ્ધિ છે ને, મંદ મિથ્યાત છે ત્યાં, એ સૂક્ષ્મ છે. બસો ને તીર થી હોય એના ઉપર સંસ્કૃત ટીકા અહીંયા છે. 392 પાસે પહેલી લીટી. એમ ગુરુ વ્યવસ્થા કથન રૂપેણ પ્રથમા ગાથા તથા એવ પ્રાયશ્ચિત કથનાર્થમ ગાથા દ્વયમ ઇતિ સમુદાયન તૃતીય સ્થલે ગાથાત્રયમ ગતમ. થોડો આગળની ત્રણ ગાથાનો ટૂંકો વિષય લીધો. એ ઉપયોગમાં બે પ્રકારના દોષ થાય છે, વ્યવહાર સંયમ અને પરમાર્થ સંયમ. એ બંને સંયમમાં જે દોષ લાગે છે એના કથનના અર્થમાં બીજી બે ગાથા એ રીતે સમુદાય અને તૃતીય સ્થળે ત્રીજા સમુદાયની એ ત્રણ ગાથા ગઈ. અથો એટલે હવે આ ગાથામાં, એટલે 213 ગાથામાં, નિર્વિકાર શ્રામણ્ય છેદ જનકાન પરદ્રવ્યાન અનુબંધાન નિષેધાય હતી. હવે નિર્વિકાર સામાન્ય છેદ જનક એવા જે પરદ્રવ્યનો પ્રતિબંધ, નિર્વિકાર એવું જે સામાન્યપણું સાધુપણું, એમાં જે દોષની ઉત્પત્તિ, એ પરદ્રવ્યના પ્રતિબંધ, પરદ્રવ્યના અનુબંધ, પરદ્રવ્યમાં રાગ કરવાથી થાય છે, તેનો આ ગાથામાં નિષેધ કરવામાં આવશે. એ આ ગાથાનો વિષય છે. એમ કરીને સ્થાપ્યું વિશેષ.